તારીખ 6/6/1983, શ્રી પરમાગમસાર, બોલ નંબર 265 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 122.
વિતરાગ કષાય મૂર્તિ પરમ પારિણામી ભાવરૂપ, જેને સમીક્ષા પણ કહેવામાં આવે છે, એ આત્મા આશ્રય કરવા લાયક છે. એ પિતાળી તત્વ આશ્રયનું સ્થાન છે અને કોઈ ક્ષણિક અવસ્થા આશ્રય કરવા લાયક નથી અથવા લક્ષ્ય કરવા લાયક નથી એવી નિજ સ્વરૂપની ભાવના આવી શકે છે. હું ત્રિકાળ શુદ્ધ પરમાત્મ તત્વ છું એવી જે ભાવના, એ ભાવનાની અહીંયા પ્રસિદ્ધિ કરી છે. એનું બીજું પડખું એ લીધું છે કે એ સિવાય બીજું કોઈ ભાવવા યોગ્ય નથી, આશ્રય કરવા યોગ્ય નથી, લક્ષ્ય કરવા યોગ્ય નથી, તે અપેક્ષાએ તે ઉપાદેય નથી એવું છે. એ ઉપાદેયનો વિષય લીધો છે. 38 ગાથા શરૂ કરી છે. ત્યાં ટીપાકાર મુનિરાજે મથાળું બાંધ્યું છે કે અહીં આ ગાથામાં એ ઉપાદેયરૂપ તત્વના સ્વરૂપનું કથન છે. એ તત્વ શું છે, ઉપાદેય તત્વ શું છે એ અહીંયા કહેવું છે. સામાન્યપણે રાગ દ્વેષ મોહ આદિ દોષિત પરિણામ દોષ છે તે હે છે, ઉપાસવા યોગ્ય નથી. પર પદાર્થ આશ્રિત તે પરિણામ થતા હોવાથી તે પર પદાર્થોને પણ હે કહેવામાં આવે છે. શુદ્ધતા પ્રાપ્ત કરવા યોગ્ય હોવાથી, શુદ્ધતા ઉત્પન્ન કરવા યોગ્ય હોવાથી તેને ઉપાધિ કહેવામાં આવે છે. આવો એક સામાન્ય વિચાર છે. અહીંયા એથી પણ આગળ જઈને, એથી પણ પર થઈને કેટલીક વાત છે કે બહારના નિમિત્તાદી તો ઉપાદેય નથી, કેમ કે તે આત્માથી ભિન્ન છે અને તેને ઉપાદેય કરતા રાગાદિ દોષનો જન્મ થાય છે. રાગાદિ દોષ તો સ્વયં મલિન હોવાથી ઉપાદેય નથી, પરંતુ વિતરાગી પર્યાય અહીંયા એલું છે. પૂર્ણ સ્વરૂપના આશ્રયે ઉત્પન્ન થતી જે વિતરાગી પર્યાય, તે પણ પર્યાય હોવાથી બહિર્તત્વ છે અને બહિર્તત્વ છે તે હે છે. આમ હે ઉપાદેયની વિવિક્ષા લીધી છે. શું આનો મર્મ છે એ સમજવા જેવું છે કે એક તો જે ત્રિકાળી આત્મતત્વ છે એ સામાન્ય સ્વરૂપે છે, પારિણામિક ભાવે. એ પરમ પારિણામિક ભાવથી શુદ્ધ પર્યાયો, વિતરાગી પર્યાયો પણ બહાર છે. એ પારિણામિક ભાવ રૂપે નથી પણ એનાથી બહાર છે. એ તો વસ્તુ સ્થિતિ છે, વસ્તુનું એ સ્વરૂપ છે. કેમ કે વ્યક્તિરૂપ છે, પર્યાયો પોતે વ્યક્તિરૂપ છે અને પારિણામિક ભાવ પોતે શક્તિરૂપ છે. શક્તિરૂપ છે તે વ્યક્તિરૂપ નથી અને વ્યક્તિરૂપ છે તે શક્તિરૂપ નથી. એ તો વસ્તુ સ્થિતિ થઈ. પણ પર્યાયમાં દોષની અપેક્ષાએ ગુણ ઉપાદેય છે, નિર્દોષતા ઉપાદેય છે, એમ એનું ઉપાદેયપણું તો પ્રથમ જ વિચારવામાં આવ્યું ને, અને ત્યારે સંસારના કાર્યો અને સંસારની પ્રવૃત્તિથી વિમુખ થઈને કોઈ જીવ ધર્મના વિષયમાં પ્રવેશ કરે છે ત્યારે એને પહેલામાં પહેલો વિચાર એ છે કે મારામાં જે કાંઈ અનિષ્ટ છે તે ટાળવું છે, અને વર્તમાન જે સ્થિતિ છે, વર્તમાન જે દશા છે, એનાથી કોઈ બીજી ઉચ્ચ પ્રકારની દશા મારે અંગીકાર કરવી છે. આટલા ખાતર તો એ પ્રવેશ કરે છે. હવે એવો જે દશાના ફેરફારનો વિષય તે નૈવિવિક્ષાથી વિચારવામાં આવે તો વ્યવહાર નૈના વિષયમાં એનું સ્થાન છે. તમામ પર્યાયનો વિષય, શુદ્ધ પર્યાયનો વિષય કે અશુદ્ધ પર્યાયનો વિષય, એ વ્યવહારનીના વિષયમાં જાય છે. વ્યવહારની એને વિષય કરે છે. શુદ્ધ નિશ્ચય નહીં, પરમ શુદ્ધ નિશ્ચય નહીં તો એને વિષય પણ કરતો નથી. જેમ શ્રદ્ધાને એને વિષય કરતું, શ્રદ્ધાનો પર્યાય એ પર્યાયોને વિષય કરતો નથી, એમ જ્ઞાનનો પરમ શુદ્ધ નહીંનો જે પ્રકાર છે એ નહીં પણ, પરમ શુદ્ધ નિશ્ચય નહીં પણ પર્યાયોને વિષય કરતો નથી. એ તો માત્ર શુદ્ધાત્મ દ્રવ્યને જ વિષય કરે છે. આ પરિસ્થિતિ છે. પણ પ્રવેશ આ રીતે થાય છે. કોઈ પણ જીવ જ્યારે વિષય બદલે છે, સાંસારિક વિષયોનો ત્યાગ કરે છે, ત્યાંથી વિમુખ થાય છે અને ધાર્મિક વિષયમાં પ્રવેશ કરે છે, ત્યારે તો એને પ્રથમ તબક્કે વ્યવહારના વિષયમાં ફેરફાર કરવાના અભિપ્રાયથી આવું થાય છે. ત્યાં સુધી તો હજી જે અનાદિનો વ્યવહારનો પક્ષ છે, પક્ષ છે એટલે પર્યાય સંબંધિત રાગ છે, તે રાગ હજી એમને એમ છે. ભલે પહેલા દોષિત પર્યાયોનો પક્ષ અને રાગ હતો, હવે નિર્દોષ પર્યાય સંબંધિત રાગ થયો, તો પણ નિર્દોષ પર્યાય તો ઉત્પન્ન નથી થઈ. એટલે જો સામાન્ય એનો વિષય તપાસીએ તો પર્યાય સંબંધિત રાગ છે, એ સામાન્ય છે. ફેરફાર તો આટલો કર્યો ને એના એવા જીવને એમ કહે છે કે ભલે તું અહીં સુધી આવ્યો, તારી પર્યાયમાં શુદ્ધતા લાવવા અને નિર્દોષતા લાવવા ભલે તે વિચાર કર્યો, પણ એવા વિચાર માત્રથી તો નિર્દોષતા ઉત્પન્ન થતી નથી. એ નિર્દોષતા ઉત્પન્ન થવાનું વિજ્ઞાન છે એ કોઈ બીજા પ્રકારે છે એમ કહેવું છે. અને તે એવું છે કે પર્યાય સંબંધિત રાગ તો નહીં, પણ પર્યાય વાળું જ્ઞાનનું લક્ષરૂપ વલણ પણ નહીં. પર્યાયનો રાગ કરતા તો પર્યાય કોઈ સુધરવાનો કે પર્યાયમાં સમ્યક પ્રકારે નિર્દોષતા પ્રગટવાનો પ્રસંગ નથી, પણ જ્ઞાનમાં પણ પર્યાય ગૌણ થાય, પર્યાયનું લક્ષ ન રહે, ભલે પર્યાય જણાય, અનુભવાય, વેદાય, ભલે શુદ્ધતા અશુદ્ધતા જે હોય છે, પણ એનું લક્ષ્ય ન રહે. મુખ્ય જે લક્ષ્ય કરવા યોગ્ય આત્મા શુદ્ધાત્મા છે, એનું લક્ષ્ય, એની મુખ્યતા, એનું વલણ રહે તો પર્યાયમાં શુદ્ધિ શરૂ થાય, શુદ્ધિનો વિકાસ થાય, શુદ્ધિ પૂર્ણ થાય. આવું વિજ્ઞાન છે. એટલે થોડું અટપટું લાગે છે કે સુધારવી પર્યાય અને પર્યાય સામે જોવું નહીં કે હા ભલે સુધારવી છે પર્યાય, અને એવું એનું પ્રયોજન હોવાથી તેને પર્યાય સુધારવી એવું ઉપાદિક એવું એને શબ્દ વપરાય તો પણ તે મર્યાદિત વાત છે. એવી ઉપાદેયતા તે શુદ્ધતાની નથી કે શુદ્ધતાનું લક્ષ્ય અને શુદ્ધતાનો આશ્રય પર્યાયમાં કરવામાં આવે. એ રીતે ઉપાદેયતાની મર્યાદા નથી. બહુ ચોખ્ખું કરીએ તો આ કે શુદ્ધ પર્યાય ઉપાધિ છે, દોષ હેય છે, સંયુક્ત દર્શનદાન ચારિત્ર ઉપાધિ છે, એ મર્યાદિત વાત છે. ઉપાધિ છે એટલે એ થવું ઘટે છે, દોષ તળવા ઘટે છે એમ નીચેની જે સ્થિતિ છે એની અપેક્ષા અને મર્યાદા લઈને એ વાત છે. નાસ્તિથી એની મર્યાદા દોષને ટાળવાની છે અને અસ્તિથી એની મર્યાદા એનો આશ્રય નહીં કરવાનો છે, ભલે ઉપાધિ હોય તો પણ. આ એની મર્યાદા છે. એ વાતને અહીંયા બહિર્તત્વ હે છે એમ કહીને ટીકાકાર મુનિરાજે વિષયને બહુ સ્પષ્ટ કર્યો છે. મૂળમાં આવે શું કહે છે ગુરુદેવશ્રીના શબ્દોમાં કે તેનાથી એટલે પરમપરિણામિક ભાવથી બીજી લીધી છે. જીવ વગેરે બાહ્ય તત્વો ભિન્ન છે. સામાન્ય રીતે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર જીવ સાત તત્વોના માધ્યમથી તત્વ વિચાર કરે છે. કેમ કે સાત તત્વો એમ કહ્યા ને જે કાંઈ મૂળભૂત પાયાના સિદ્ધાંતરૂપ ફંડામેન્ટલ વાત છે તો સાત તત્વોની છે. એ સાત તત્વોની જે વિચારણા છે, સાત તત્વોનું જે સ્વરૂપ છે, એમાં ભેદ પ્રભેદથી પર્યાયમાં વિચારણા અને પરિણમન ચાલતું હોવાથી એ સાત તત્વો આશ્રય કરવા યોગ્ય નથી એમ કહેવામાં આવે છે. આશ્રય કરવા યોગ્ય નથી, ભિન્ન છે એમાં ધ્વનિ જ આ છે. પર પદાર્થ ભિન્ન છે એમ કહેતા માત્ર વસ્તુ સ્થિતિનો નિર્દેશ નથી, પણ પર પદાર્થ ભિન્ન કહેતા જ ઉપાદેય નથી એ વાત સાથે સાથે એની અંદર ગર્ભિત છે. તમે મારાથી જુદા છો એમ કહેતા તમારો લાભ તે મારો લાભ નથી ને તમારું નુકસાન તે મારું નુકસાન નથી, એટલે તમારી સામે જોવા જેવું નથી એમ એમ આવી ગયું. કારણ પણ જુદાપણાના ફેરફારમાં આ વાત વગર વિચારે છે કે આપણે શું જુદું છે એનો અર્થ કે આપણે શું કે આપણે કાંઈ નહીં એમ આપોઆપ છે. એમ સાતે તત્વોની વિચારણાથી ભલે અહીંયા શરૂઆત કરવામાં આવતી હોય, કોઈ એમ કે પણ શરૂઆત તો સાત તત્વોથી થાય ને સમજવાની, ઠીક છે. ભલે સાત તત્વોથી શરૂઆત થાય તો પણ એમાં એમ જાણવાનું છે કે આ સાતેના વિકલ્પ છે ત્યાં સુધી રાગ છે, અને રાગ છે એ મટાડવાનો છે એટલે સાતેના વિકલ્પો મટાડવાના છે. કેમ મટે કે એની ભિન્નતા જણાય તો એમ કહીને એ સાતના જે વિચારણા છે ત્યાંથી પણ જીવને શાંત કરે છે. એ સાત તો તમે પ્રથમ પરિચય કરવા ઓળખવા માટે ભલે સાતનો વિષય તારી સામે આવ્યો હોય તો પણ એ સાતમાંથી સારભૂત શું છે આ વિષય, સાતમાં પ્રવેશ કરીને સાતમાંથી સાર શું છે, એક જે આશ્રય કરવા લાયક અને મુખ્ય શું છે એ વસ્તુ સમજી લેવી જોઈએ. વેપાર કરે છે ને ત્યારે અનેક ચીજોનો વેપાર કરે છે, અનેક ચીજોનો વેપાર કરવાવાળા વેપારી એ સમજે છે કે બધામાં આ આઈટમ છે એ વધારે નફો કરાવે છે. પેઇંગ આઈટમ કે છે તો બીજી બધી ચીજ તો એ વાતને સપોર્ટ કરવા માટે રાખવામાં આવે છે, નહીતર એમ કે તો પછી બીજી બધીનો વેપાર છોડી દે અને આ એકલી નોકરો તો પણ આ એકલી આઈટમ ચાલશે નહીં. વેપારીઓને તો ખ્યાલ આવે કે ભાઈ તમે કાગળ વેચો છો અને કાગળ જ તમને કમાણી આપે છે, પણ સાથે પેન્સિલ રબર ચમચો બીજી ત્રીજી ચીજ જે છે ઊંઠા ફલાણું ઘીણું એ બધું પણ સાથે સાથે હોય તો આ ચીજ વધારે ચાલે છે ને નહીં તો ઓછી ચાલે છે, એટલે ચલાવવાની પણ વધારે ચલાવવા માટે એને સાથે સાથે રાખવામાં આવે છે. એમ સાતે તત્વોમાં વધારે લાભદાયક શું છે? કે એ જીવ તત્વ છે એનો આશ્રય કરવો, એ જ શુદ્ધિનું કારણ હોવાથી પર્યાય અપેક્ષિત શુદ્ધિ જો તે ઉપાધિ ખરેખર કરી હોય તો શુદ્ધિ જીવદ્રવ્યના સ્વદ્રવ્યના આશ્રય થાય છે. જીવદ્રવ્ય એટલે કોઈનું નહીં, જીવદ્રવ્ય એટલે સ્વદ્રવ્યના પોતાના આશ્રય થાય છે, એ સિવાય શુદ્ધિ થતી નથી. એમ જાણીને પણ સ્વદ્રવ્યની જ મુખ્યતા કરવી જોઈએ. બીજું બધું જ્ઞાન શુદ્ધિ અશુદ્ધિનું પર્યાયનું માત્ર જાણવાનો વિષય છે. માત્ર જાણવાનો એટલે ગૌણપણે જ્ઞાનમાં જાણવાનો વિષય છે, મુખ્ય કરીને જાણવાનો વિષય નથી. એને માત્ર જાણવાનો વિષય કહેવામાં આવે છે. એ આ શાસ્ત્રની મુખ્ય અપેક્ષા છે, અથવા વિવિક્ષિત વિષય. આ શાસ્ત્રમાં કહેવા ધારેલો જે વિષય છે આચાર્યજીનો, એ મુખ્ય આ છે કે જેમાં અશુદ્ધ પર્યાય ઉપરાંત સૌ શુદ્ધ પર્યાયને પણ ધ્યેય કહી દીધી છે. તે સમ્યક દર્શનની શુદ્ધ પર્યાયને નહીં પણ મોક્ષની શુદ્ધ પર્યાયને પણ ધ્યેય કહી દીધી છે. આ સુધી અપેક્ષા લીધી છે. કેમ કે કોઈ પણ સમ્યક દર્શનધારી જીવને પણ સમ્યક દર્શન મુખ્ય નથી, અને મોક્ષ અવસ્થા પ્રાપ્ત એવા અરિહંત અને સિદ્ધોને પણ તેની મોક્ષ અવસ્થા મુખ્ય નથી. એ અવસ્થા ગૌણ થઈ જાય છે, એ જ એનું સમ્યક પરિણમન છે, એ જ એનું સાચું પરિણમન છે. જો અવસ્થા મુખ્ય થાય તો એ અવસ્થામાં શુદ્ધિ નથી રહેતી, રાગની અશુદ્ધિ ઉત્પન્ન થાય છે. એમ જાણીને એનો આશ્રય છોડાવવા માટે એને હેય કહેવામાં આવે છે. મોક્ષ માર્ગી જીવ તો એનો આશ્રય કરતા જ નથી, મોક્ષ માર્ગ શરૂ થાય છે ત્યારથી. પણ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા ઈચ્છતા મુમુક્ષુ ભૂલ ન કરે, કેમ કે મુમુક્ષુ એ ભાવનાથી આવ્યો છે કે મારે પર્યાય સુધારવી છે. એ પર્યાય સુધારવાની ભાવનામાં પર્યાયની મુખ્યતા રહી ગઈ તો રાગ મટીને વિતરાગતા થવાનો અવસર જ નહીં આવે, મોક્ષ માર્ગમાં પ્રવેશ જ નહીં થાય. એ વાત પણ સાથે સાથે ધ્યાનમાં લેવા જેવી છે. એ અહીંથી સંકેત નીકળે છે. મિથ્યાથી ચાલુ રહેશે પર્યાય દ્રષ્ટિ, તે મિથ્યા દ્રષ્ટિ. એટલા માટે એવું સૂત્ર બાંધ્યું છે, રાગની દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ, ઉદ્ગળની દ્રષ્ટિ, કર્મના ઉદયની દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ, એવી પરિભાષા ન કરી, પણ પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ એમ કહ્યું. એટલે રાગ અને પરથી આગળ જઈને એ જ્ઞાનનો ક્ષોભ છે કે જેમાં રાગ નથી, જ્ઞાનનો જ પર્યાય છે. એ જ્ઞાન પાછું શાસ્ત્ર સાથે સુસંગતપણે પ્રવર્તતું હોય એવું જ્ઞાન હોય તો પણ હું એવા જ્ઞાન વાળો છું, વિદ્વાન છું, પંડિત છું, શાસ્ત્રમાં પારગામી છું, શાસ્ત્રના મને ગમ પડે છે, પાર થઈ ગયો છું, એવું કોઈ પણ પર્યાયાશ્રિત પણું એ અનાદિની પર્યાય બુદ્ધિ ચાલુ ને ચાલુ રહી એને પ્રસિદ્ધ કરે છે. બરોબર. મોક્ષ માર્ગી જીવને એમ બનતું નથી. ફોગાની જેના વચનોમાં તો એ વાત બહુ આવી છે. એમની પોતાને પણ પોતાના માટે પણ એ વાત કરી ગયા છે. સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા. અભી અઢી દ્વીપ કે બાર સ્વયં રમ સ્વયં હો રમણ સમુદ્ર મેં અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ અભી ઈસ કાળ મેં મોજુદ હૈ, અભી અત્યારે મોજુદ હૈ. અસંખ્ય છે એમાં, અહીંયા એકને થીમીથી તમે શું આટલી બધી વિશેષતા કરો છો, મારે એમ કહેવું છે મારે શું વિશેષતા કરો. બહુ મંદ પ્રકૃતિ બધા સાંભળવા આવતા હોય તો સન્માનથી જોવે ને, એને માન આપે બેસવા માટે સાઠી કણ તપ્યો ફરણ આ તે સખું કરી દે કાંઈ નહીં કાંઈ નહીં કહે કાંઈ નહીં. મુસાફરી મેં જાતે તો કંઈ કૈસે રહેના પડતા હૈ કંઈ કૈસે રહેના પડતા હૈ સબ જગ્યા થોડી અનુકૂળતા મિલતી હૈ સબ ઠીક હૈ કોઈ નહીં જરાય અપેક્ષા નહીં માન મોટા નહીં કોઈ માન મોટા આપે તો સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા ઠીક એવી રીતે ખ્યાલ આવી ગયો શિક્ષણ બહુ હતા અહીંયા સમ્યક દર્શનનો લોકો બહુ મહિમા કરે છે આ સમાજમાં સમ્યક દર્શનનો મહિમા કરે છે પણ એ તો એક સમયની પર્યાય છે. હું મારી પર્યાયને લક્ષ્ય કરતો નથી ને એની મુખ્યતા કરતો નથી તો બીજા મારી પર્યાયની મુખ્યતા કરે એ બધી ક્યાંની વાત છે. એ રસ્તે તો કોઈને ચડાવવા દેવા નથી. પર્યાયની મુખ્યતા વાળા રસ્તે તો કોઈને ચડાવવા દેવા નથી. ભલે મુમુક્ષુને અનિવાર્યપણે સમ્યક દ્રષ્ટિનો મહિમા આવે અને આવે તો તે અયોગ્ય નથી પણ યોગ્ય છે, ન આવે તો અયોગ્ય છે. એમ હોવા છતાં સમ્યક દ્રષ્ટિ ન્યાય આમ તોડે છે, પોતે આમ ન્યાય તોડે છે. ન્યાયનું પલ્લું એવું છે તો વિચિત્ર પલ્લું છે ન્યાયનું. પોતાના માટે જુદી વાત ને બીજાના માટે જુદી વાત, આમ નામ ન્યાય છે. કોઈ જો પોતાના માટે ભલાઈ કરે તો એના પ્રત્યે સદભાવને સજ્જનતાને બહુમાન રાખે, ઉપકાર બુદ્ધિ રાખે. પણ પોતે જો બીજા ઉપર ઉપકાર કે મદદ કરે તો એમ ન રાખે. એમાં શું સામાન્ય વાત છે, એમાં કાંઈ નહીં, કાંઈ નહીં એમ કરે કાઢી નાખે. પણ બીજો કરે તો કાંઈ નહીં એમ કાઢી નાખે નહીં. એનું નામ ન્યાય છે. એવો સમ્યક દ્રષ્ટિ પણ ન્યાય એમ પર્યાય કેટલી હદે ગમ થાય છે એની પ્રસિદ્ધિ છે કે આ જીવ પરિપૂર્ણ શુદ્ધ એક રૂપ પરિણામી ભાવે છે. એની અવસ્થામાં નિરોધપણું હોય કે એની અવસ્થામાં સિદ્ધપણું હોય, મૂળ સ્વરૂપ જેવું ને તેવું છે. એવા સ્વરૂપના ભાનવાળાને નિગોદાદી અવસ્થા હોતી નથી, એવા સ્વરૂપના ભાનવાળાને મિથ્યાત્વની અવસ્થા પણ હોતી નથી, એવા સ્વરૂપના ભાનવાળાને ધર્મી મોક્ષ માર્ગીની અવસ્થા હોય છે અને મોક્ષની અવસ્થા હોય છે. પણ છતાં બે છેડા લઈ લીધા એક્સ્ટ્રીમ પોઈન્ટ, કે હલકામાં હલકી કોઈ દશા હોય તો નિગોદની ને ઊંચામાં ઊંચી દશા હોય તો ઇજની. પણ એ ફેરફાર તો અવસ્થાની મર્યાદામાં થાય છે. અવસ્થાના ફેરફાર અવસ્થાની મર્યાદામાં થાય છે. હું ત્રિપાલ શુદ્ધ છું એ જ મારા આશ્રય સ્થાન છે એની ઉપાદેયતા મને આશ્રયમાં પડેલા જીવો પર્યાયથી ઉપેક્ષા રાખે છે, પર્યાયની ઉપેક્ષા કરે છે. આ વિષય અહીંયા એજન્ડા ઉપર છે એટલે જોરથી લીધો છે. સમયસારમાં એ વિષય તો છે, સમયસારમાં નથી એમ નથી. સમયસારમાં જે 49 ગાથા લીધી છે હરિંદ્રાની, એના 600 બોલ લીધા છે ને. અગુપમાં એ 6 બોલમાં એ વાત છે. 5મો જે બોલ છે ને, ગુણમાં જે દરેકમાં 5મો ગુણ છે એમાં બધે જ વાત છે. વ્યક્ત પ્રત્યે ઉદાસીન હોવાથી એવો શબ્દ વાપરો છે. વ્યક્ત એટલે વ્યક્તિ જ્યાં સામાન ને વિશેષ એક સાથે જણાવવા છતાં એમ કરીને વાત કરી, બધામાં 5મો બોલી લીધો છે. સકળ આ રીતે પૂતગોળથી પૂતગોળ જીવ એમ કરીને 6 પ્રકારોનો નિષેધ કર્યો છે. અવ્યક્ત માં લીધું છે, અવ્યક્ત માં છદ્રવ્ય સ્વરૂપ જે લોક છે એમ કરીને પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાય, વ્યક્તપણ તથા અવ્યક્તપણ. વ્યક્તપણ એટલે અવસ્થા, અવ્યક્તપણ એટલે ત્રિકાળી પારિણામિક ભાવ. પોતાના જ સ્વરૂપમાં વ્યક્તપણું અને અવ્યક્તપણું બંને છે. એ વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિતપણે તેને પ્રતિભાસવા છતાં તે વ્યક્તપણાને સ્પર્શતો નથી. એ અવ્યક્ત ભાવ હું છે, અવ્યક્ત એવો હું છું. અવ્યક્ત લીધો ને બોલમાં, સ્પર્શ રહીત અવ્યક્ત છું, તો અવ્યક્ત એવો હું વ્યક્ત પર્યાયને સ્પર્શતો નથી, એટલે વ્યક્તથી ભિન્ન છું. અને પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં, પોતે પોતાથી બહારમાં એટલે પર્યાયમાં, અભ્યંતર એટલે ત્રિકાળીમાં સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રત્યે ઉદાસીનપણે પ્રદ્યુતમાન થાય, માટે અવ્યક્ત છે. અવ્યક્ત કેવો છે? અંતરબાહ્ય સ્પષ્ટ અનુભવ હોવા છતાં એમ પર્યાયનું જ્ઞાન નથી એમ નથી, અનુભવ નથી એમ નથી, સ્પષ્ટ અનુભવન હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે, પ્રકાશમાન છે, ઉદાસીન પ્રતિ. સંકેત તો બધે આવ્યો છે, સંસારમાં એ વિષયનો સંકેત તો આવ્યો છે, માટે અવ્યક્ત છે. આમ છ હેતુથી અવ્યક્તપણ પ્રસિદ્ધ કર્યો છે. એમાં છઠ્ઠો બોલ છે, આત્મા છઠ્ઠો બોલ છે, અવ્યક્તનો છઠ્ઠો બોલ છે. તેનાથી એટલે પારિણામી ભાવથી જીવાદી સાત તત્વો ભિન્ન છે. નિમિત આદિ તો ભિન્ન છે જ, બહારના અન્ય પદાર્થો જે નિમિત છે તે તો જુદા છે, પણ રાગાદી અશુદ્ધ ભાવ છે તે બહિર્તત્વ છે. અને પૂર્ણ સ્વરૂપના આશ્રય જે વિતરાગી પર્યાય ઉત્પન્ન થઈ તે પણ પર્યાય હોવાથી બહિર્તત્વ છે, અને બહિર્તત્વ તે હેય છે. કેમ કે જે શુદ્ધાત્માથી બાહ્ય છે એવા તત્વનો આશ્રય કરતા અથવા એવા તત્વની સન્મુખ જતા, સન્મુખ થતા બહિર્મુખ પણ ઉત્પન્ન થાય છે. આત્માને અંતર્મુખ સ્વભાવ ધારી એવા આત્માને અંતર્મુખ પણ એના સ્વભાવ સાથે મેળ ખાય છે, સુસંગત રહે છે. અને એ અંતતત્વ સ્વરૂપ પરમાત્માને અવસ્થાનું બહિર્મુખ પણ એની સાથે વિસંગતતા ધરાવે છે, સુસંગતતા ધરાવતું નથી. ભાઈ તમને આવો પહેરવેશ છે એ સારો મેળ ખાતો નથી, તમારી સાથે સુસંગત નથી. એમ કહે કે હિન્દુ હોય ને મુસલમાનના કપડાં પહેરે, આવી ટોપી પહેરવાના બોલા વાળ વાળી ટોપી આવે છે, પ્રાણીઓના વાળ આમલા થઈ છે એવી ટોપી પહેરે. સ્ત્રીઓમાં પુરુષોમાં જે જેનો પહેરવેશ છે એ પહેરવેશ પહેરે ત્યારે એની સાથે એની સુસંગતતા લાગે છે, અને બીજી રીતે પહેરે તો એને વિસંગત લાગે છે, એનો વેશ છે એ વિસંગત લાગે છે. અહીંયા કહે છે કે પર્યાય વેશ છે, ભલે પર્યાય વેશ છે તો પણ એ પર્યાય અંતર્મુખ રહે એવો વેશ છે એ અંતરતત્વની સાથે સુસંગત છે, અને એ પર્યાય બહિર્મુખ જાય એવો વેશ એ અંતર સ્વરૂપ આત્માને મેળ ખાતો નથી, વિસંગત પણ ઊભું કરે છે, બહિર્મુખ પણ ઊભું કરે છે. તો એ અંતરતત્વ સ્વરૂપથી બાહ્ય જે કાંઈ તત્વ છે ભલે પર્યાય હોય અને એ શુદ્ધ પર્યાય પોતે હોય તો પણ એને પોતાના તરફ જોઈને બહિર્મુખ થાય એને માટે ઉચિત નથી, યોગ્ય નથી. એક તો આ ન્યાય છે. બીજું પર્યાય સન્મુખ થનાર ને રાગ અવશ્યપણે ઉત્પન્ન થાય છે. એ જીવ પર્યાય સન્મુખ થાય છે એને તો રાગ અવશ્ય અવશ્ય ઉત્પન્ન થાય થાય ને થાય છે. તો રાગ તો ઉપાદેય નથી, રાગ ઉપાદેય નથી તો રાગ નું કારણ જે છે એને ટાળવું ઘટે છે. આ તો સીધો ન્યાય છે. રાગ ઉપાદેય નથી તો રાગ ના કારણને ઉપાદેય પણ રાખવું એ તો કોઈ રીતે યોગ્ય નથી. એટલે પણ એ પર્યાય આશ્રિતપણું છોડાવ્યું છે. વળી જે પર્યાય શુદ્ધ થાય છે એક ન્યાય એવો છે, એ તો પોતાના સ્વરૂપના અભેદ મહિમામાં ડૂબે છે ત્યારે શુદ્ધ થાય છે. ભેદ વાળા મહિમામાં રહે ત્યાં સુધી એ રાગ રાગ ચાલુ રહે છે. ભેદ છે વિકલ્પ, વિકલ્પ સહિતના વિકલ્પ વાળા મહિમામાં પર્યાય પ્રવૃત્તિ હોય ત્યારે પણ જે પર્યાય ત્રિકાળી શુદ્ધાત્મ દ્રવ્યના મહિમામાં લીન થઈ તેને દ્રવ્યની સામે કેટલી હદે જોયું ત્યારે લીન થઈ, કે એટલી હદે એને જોયું કે એને પોતાની સામે પણ જોવાનું છોડી દીધું. અનુભવ પોતાનો રહી જાય છે, અનુભવ ત્રિકાળીનો આવતો નથી. પણ એ સ્વદ્રવ્યની સામે કેટલી હદે જોવે છે, એટલી હદે જોવે છે કે એ પોતાની સામે જોવાનું ચૂકાઈ જાય ને ભૂલાઈ જાય એટલી હદે ત્યારે એ શુદ્ધ થાય છે. આવો ન્યાય જોઈને પણ એ શુદ્ધ પર્યાયનો આશ્રય પણ ઉપાદેય નથી એમ કહેવામાં આવે છે. પતંગ સામે જુએ છે ને, પતંગ ચડાવે છે ત્યારે એ પતંગમાં એટલા લીન થાય છે પતંગના ચડાવનારા અગાશી ઉપરથી બે માળ પાંચ માળ સાત માળ જેટલી ઊંચી હોય એટલી ઊંચે ચડે. પાછું બે માળમાં એવું પાંચ માળ વાળી મળે તો બે માળમાં ન જાય, ઊંચે ઊંચે જાય. એ પણ ખ્યાલ છે કે આમાં ખ્યાલ ન રહેતો હેઠે પડી જવાય, પણ એ ખ્યાલ ચૂકાઈ જાય છે. એવું પહેલા વિચારેલું નથી હોતું, એવું કઈ નથી હોતું. દર વર્ષે અનેક કિસ્સાઓ બને છે, છાપામાં વાંચે છે, સાંભળે છે, છાપાઓમાં એની ચેતવણી સરકાર પણ આપે છે, તો પણ એનો જે રસ છે, રસ અનુસારની જે મુખ્યતા છે એ બધું ગૌણ કરીને એ કોકને થાય છે એમ ગણે છે. ગૌણ કેમ કરે છે કે એવું થાય એ કોકને થાય છે, મને ક્યાં એવું થાય છે બરાબર. પણ એને એ લીનતામાં ખબર રહેતી નથી કે મારી વર્તમાન દશા શું. આગળ ચાલતા પાછળ ચાલતા ગમે બાજુ એના છેડે જતા શું દશા થાય છે એ દશાવાનને ખબર રહેતી નથી. એવું બને છે કે નહીં? એક સામાન્ય પતંગ ચડાવવાના વિષયના રસમાં, સામાન્ય શોખમાં પણ મૃત્યુ પર્યંતનું જોખમ લે છે કે નથી લેતા? હે, એ કઈ મોટી વાત હતી? એમાંથી શું મળે છે? એમાંથી એવું કાંઈ મળી જતું નથી. પતંગ ચડાવવામાં બીજું શું સુખ મળે છે? ખાવાનું ગૌણ કરે, સુવાનું ગૌણ કરે, બીજા ઘરે મહેમાન મિત્રો આવ્યા હોય બીજા ત્યારે પ્રસંગો હોય તો એને ગૌણ કરે, અને શરીરમાં મૃત્યુ થાય ત્યાં સુધીના પ્રસંગને પણ ગૌણ કરે, એટલો રસ ચડે એ એની લીનતા બતાવે છે. તો અહીંયા આખો પરમાત્મા પોતે છે, પાછા બીજા કોઈ પરમાત્મા નથી, પોતે છે. બહારમાં તો અર્જુન પરમાત્મા એવા છે, અર્યંત પરમાત્માને જોવે તો બીજાને હમ જોવે નહીં. સમોસરણમાં અર્યંત પરમાત્માને જોવે તો બીજાના સામે જોવે નહીં, એવું સૌમ્ય રૂપ છે. બહારમાં દેદીપ્યમાન તો એવું રૂપ છે જ, એ તો પુદગળની પર્યાય છે. પણ જે શાંત ને સૌમ્યતા છે, વિતરાગતા છે, એના દર્શન માત્ર થી પણ કશાયની મંદતાની શાંતિ દર્શન કરનારને ઉપજે છે. શુદ્ધતાની શાંતિ તો અંદરમાં પરમાત્માના દર્શનથી ઉપજે છે, પણ બહારમાં વિતરાગ પરમાત્મા અર્યંત દેવ છે. મુનિ હોય તો મુનિના દર્શનથી શાંતિ ઉપજે, એટલી તો મુનિની વિતરાગતા છે, હજી તો અધૂરી વિતરાગતા છે. તો પણ મુનિ એટલા શાંત હોય છે કે જો મુનિને જોવે તો માણસને શાંતિ આવે. ઓહો, શાંત સ્વરૂપ છે, ધીમ થઈ ગયા છે અંદરમાં એમ લાગે. પૂર્ણ વિતરાગતા તો અલૌકિક વિષય છે. એ સમવસરણમાં જાય, મિથ્યા દ્રષ્ટિઓ સમવસરણમાં જાય. આ જીવ જીએ એવો છે અનેક વાર, બહુ એને મગા સ્વરૂપ છે ભગવાન. આ શું ભગવાન છે, શું ભગવાન છે, એના ચિત્તમાં ભગવાન 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 જ રહ્યા કરે, એટલા તો શુભ ભાવ થાય છે ત્યાં. અને એટલી કસાયની મંદતાની સાતાની શાંતિ પણ જે છે એ તો પરદ્રવ્ય છે, ને કાંઈ એના સ્વરૂપની ઓળખાણ નથી. તોય ઓળખાણવાળા ધર્મીઓને સમવસરણમાં અંદરનું વિતરાગ સ્વરૂપ એને ભાસે છે, પોતાનું ને ભગવાનનું બેયનું. એ માત્ર દેહને નથી જોતા, વાણીમાં એ વિતરાગ સ્વરૂપનું વાચ્ય સંભળાય છે. શબ્દો નહીં, વાચક નિમિત્ત છે, નિમિત્ત ઉપર લક્ષ નથી, એનું વાચ્ય છે એના ઉપર લક્ષ છે, અને એનું વાચ્ય પોતે છે. એ સાક્ષાત પરમાત્મા છે, એને એ વાણી પ્રસિદ્ધ કરે છે. પરમાત્મા થઈને પરમાત્માની વાણી પરમાત્માને પ્રસિદ્ધ કરે છે. એ અંદરમાં પોતાના સાક્ષાત પરમાત્માને જે જુએ છે એ એટલી લીનતા ધારણ કરે છે કે જોનાર પોતે અવસ્થા પોતાને ભૂલીને જુએ છે. એમાં હું મને સમ્યક દર્શન છું, મને પાંચમું છું, મને હાથમું છું, એ જોવા રહે તો પોતે જ્યાં ચૌદે ગુણસ્થાન થી પાર છે ત્યાં પછી ગુણસ્થાનના ભેદની મહત્તા શું? એમાં વળી ચોથું તો જગન્ય ભાવે છે, એની મહત્તા શું? એમ એટલે એમ કહે છે અહીંયા કે તે બહિર તત્વ છે, તે હે છે. હે એટલે આશ્રય એનો થતો નથી, કરવા યોગ્ય નથી. કરનાર બહિર દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે એમ બતાવવા માટે એમ કહે છે કે સ્વરૂપના આશ્રયે, પૂર્ણ સ્વરૂપના આશ્રયે વિતરાગી પર્યાય જગન્ય થાય, મધ્યમ થાય, ઉત્કૃષ્ટ થાય. તે પર્યાય પણ બહિર તત્વ છે, એ છે. બહિર તત્વ હોવાથી તે એ છે. 50મી ગાથામાં તો એ શૈલી કારણકારની આવે છે કે પરભાવ છે, પરદ્રવ્ય અને પરભાવ હોવાથી તે એ છે. પરદ્રવ્ય અને પરભાવ પણ આ તો પર્યાય છે. શાયિક આદિ ભાવો પરદ્રવ્ય અને પરભાવ હોવાથી એ છે. પરદ્રવ્ય પરભાવ તો ઠીક છે, આ સ્વભાવ કહો, ત્રિકાળીને સ્વભાવ કહો, એનાથી બહાર છે તે બહારની અપેક્ષા એ પરભાવ કહો, ભલે આત્માનો ભાવ છે તો પણ એને પરદ્રવ કહી દીધું. દ્રવ ક્યાં છે? એ તો પર્યાય છે, પણ પરદ્રવ્ય વત છે. જેમ પરદ્રવ્યના લક્ષ્ય અને પરદ્રવ્યના આશ્રય રાગ થાય છે, એમ એ શુદ્ધ પર્યાયના આશ્રય પણ રાગ થાય છે, માટે એ પરદ્રવ્ય વત છે. એને પરદ્રવ્ય સમજીને કહેવામાં કાંઈ વાંધો નથી. વિદ્વાન હોય તો વાંધો પડે કે પરદ્રવ્ય ન કહેવાય, પર્યાય છે માટે એને દ્રવ્ય ન કહેવાય, દ્રવ્ય પર્યાયને દ્રવ્ય ન કહેવાય. ભાઈ, પર્યાયને ગુણે કહેવાય ને પર્યાયને દ્રવ્ય કહેવાય, સમજીને કહેવામાં વાંધો નથી. અને સમજ્યા વગર તો પર્યાયને પર્યાય કહે તો પણ વાંધો છે. સમજે સમજીને ગમે તે કહેતો વાંધો નથી, ને સમજ્યા વગર તો એનું જે નામ છે નામથી કહેવામાં આવે તો પણ એનો કાંઈ અર્થ છે. એ રીતે 265માં બોલમાં આશ્રય નો પ્રકાર ને આશ્રય શું ચીજ છે અને એ આશ્રય સાથે પરમાર્થ ને શું પારમાર્થિક વિષય કઈ રીતે પ્રરૂપિત થાય છે, પ્રતિપાદિત થાય છે એ વાત છે. બહુ મોટાની વાત છે. જૈન દર્શન નો આ ટોચ નો વિષય છે, ગુંગુશ ટાળવાનો વિષય ને એને અનુસરતું લોજિક ન્યાયનું પ્રકરણ તો અન્ય મતમાં પણ છે. વેદાંત જેવા દર્શનમાં તો ઘણું લોજિક છે. જૈન દર્શનને છોડીને બીજા દર્શનનો વિચાર કરીએ તો વેદાંત દર્શનમાં ગુણ દોષના વિષયમાં ગુણ પ્રગટ કરવા અને દોષ ટાળવાનું લોજિક બહુ વિસ્તાર લાવે છે. ન્યાયના શાસ્ત્રો ઘણા છે, ધ્યાનના શાસ્ત્રો છે ને, ધ્યાનના પ્રયોગો એના પણ શાસ્ત્રો છે. પણ આ જે ન્યાય છે એ ન્યાય તો અલૌકિક છે, એ ક્યાંય છે. સુગાનીજીનો આ મુખ્ય વિષય હતો કથન શૈલીમાં. એમના પત્રો પહેલા વહેલા જોયા, એમના પરિચય પહેલા જોયા હતા, પછી પરિચય થયા. પત્રો તો પહેલા ત્યારે એ વિચાર આવ્યો કે જૈન દર્શનનો ટોચના તત્વજ્ઞાનનો વિષય આમના પત્રમાં છે. ગુરુદેવશ્રીનો ત્યારે વિચાર આવ્યો, ગુરુદેવશ્રીને સાંભળીને લોકો આવા પત્રો લખી શકે છે? કેમ કે સમ્યક દ્રષ્ટિ છે કે નહીં એ તો પરિચય વગર કાંઈ નક્કી થાય એવું નહોતો. પ્રશ્ન એ ચાલ્યો કે સમ્યક દૃષ્ટિ હશે કેમ ખબર પડે, મળીએ મળ્યા વગર શું ખબર પડે, પરિચય થયા વગર શું ખબર પડે. પણ પત્રોનો વિષય તો જૈન દર્શનના ટોચનો વિષય છે, એમાં કોઈ ફેરફાર નથી. ત્યારે મહિમા ગુરુદેવનો વધારે આવ્યો, મારો પેલો પ્રવેશ કાળ હતો 15મી સાલમાં, 14મી સાલમાં ઠીક ઠીક પ્રવેશ થયો. અહીંયા આવનારા જીવોમાં ગુરુદેવનો મહિમા તો આવ્યો હતો, પણ એમથી વિશેષ મહિમા આવ્યો કે અહીંયા આવનારા જીવોમાં આવો બધો પ્રકાર છે કે આવા ગૂઢ વિષયને પત્રોમાં પણ લખી શકે છે. કેટલું બધું તત્વજ્ઞાન પ્રસર્યું છે કે આવા ગૂઢ વિષયને પત્રોમાં પણ લખી શકે છે એમ વિચાર્યું. બધા એટલી હદે નથી હોતા, પણ હવે એ તો એ વખતે શું ખબર પડે નવા નવા હોય ત્યારે કે આમાં કોણ કેટલા કેવા છે. એમને પોતાને એવું લાગ્યું હતું, પોતે અહીંયા આવતા વેત અનુભવમાં આવ્યા ત્યારે એમને એમ થઈ ગયેલું કે મને પ્રવેશ કરતાની સાથે જ અહીંયા આવો અનુભવ થઈ ગયો. અહીંયા તો ઘણા રીતે છે, ઘણાને આવો અનુભવ છે. ગુરુદેવનો પરિચય થયો છે, સેંકડો હજારો માણસો કર્યા છે, અને હું તો નવો નવો છું. ઘણાને તો બહુ જૂનો પરિચય છે. માણસ પોતાની દ્રષ્ટિથી જ વિચાર કરે, જે કાંઈ માત આવે એ તો પોતાની રીતે જ માત આવે. કારણ પરમાત્મા એ જ ખરેખર આત્મા છે. આત્માને ઓળખાવાની વાત પ્રસિદ્ધપણે કહેવામાં આવે છે. ત્યાં ખરેખર આત્મા કેવો, મૂળ સ્વરૂપે અસલ સ્વરૂપે ખરેખર આત્મા જેને કહીએ તે કોણ, કેવો, કે કારણ પરમાત્મા એ જ ખરેખર આત્મા છે. આ ગાથાની 38 ગાથાની ટીકા ચાલી છે, ત્યાં તો ટીકાકાર મુનિરાજે બહુ સ્પષ્ટ કથન કર્યું છે કે સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, એમ કરીને લખ્યું છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે તેવા આત્માને આ કારણ પરમાત્મા તે જ ખરેખર આત્મા છે એમ દીધું છે. આત્મા આત્મા તો સૌ કરે છે, જેટલા આસ્તિક્ય દર્શન વાળા છે તે બધા આત્માના અસ્તિત્વને સ્વીકારનારા છે. ચાર વાતને છોડી દો તો એક ચાર વાત છે એ આત્માના અસ્તિત્વને સ્વીકારતો નથી. બધા એ પોતપોતાની રીતે સ્વીકારે છે, પણ તો એ બધા જે આત્મા કહે છે એમાં ખરેખર આત્મા કેવો? કે જે કારણ પરમાત્મા છે તે ખરેખર આત્મા છે. આમ તો જે વેદાંતમાં સાંખ્યનો જે અધિકાર, સાંખ્યનો જે મત છે એ અને શુદ્ધ નિશ્ચય નહીં નો અહીંયા જે આત્મા હતું એ બંને એક સરખા લાગે. ત્યાં પણ આત્માને કુટસ્થ કયો છે, સાંખ્યમાં આત્માને કુટસ્થ કયો છે, સાંખ્યમાં આત્માને અપરિણામી કયો છે, અને અહીંયા શુદ્ધ નિશ્ચયના વિષયમાં પણ આત્માને ધ્રુવ કુટસ્થ ને અપરિણામી કહેવાય છે. પણ નિયમસારની શૈલી બહુ વિશિષ્ટ છે, ત્યાં એ કોઈ શબ્દનો પ્રયોગ નથી. ત્યાં પારિણામિક ભાવ લીધો છે, પરમાત્મ ભાવ લીધો છે, પણ હારે કારણ શબ્દ જોડ્યો છે. ભલે તે પરમાત્મ તત્વ કારણ કાર્યથી પર છે, એક ન્યાય મૂળ સ્વરૂપે જુઓ તો તે અકારણ કાર્ય સ્વભાવી છે, જ્ઞાયક સ્વભાવી છે, તેમજ અકારણ કારણ નામની શક્તિ છે, શક્તિ છે અકારણ કાર્ય. છતાંય આને અહીંયા અપેક્ષા, કારણની અપેક્ષા રાખીને કારણ પરમાત્મા કહ્યા છે. એટલે સાંખ્યમાં જે કારણનો સર્વથા નિષેધ છે પર્યાયના સાથેના, એ વાત અહીંયા પર્યાયને હે કહીને પણ સ્પષ્ટ કરી છે. પર્યાયને હે કહેતા જાય છે, અને એ પર્યાયરૂપ કાર્યનું આ કારણ છે એમ કહેતા જાય છે, કેમ કે આશ્રય કરાવો છે. બહુ વિશિષ્ટ શૈલી છે, ઘણી ગંભીર શૈલી છે એમ કહીએ તો, કે કારણ પરમાત્મા કહીને એનો આશ્રય કરાવવો છે, આશ્રયભૂત કારણ છે એમ કહેવું છે. ઓલું કુટસ્થ એમને એમ લાકડાની જેમ કૂટ, એટલે લાકડું, લાકડું જેમ પડ્યું રહીએ, કાષ્ટને કૂટ કહે છે, એમ લાકડું પડ્યું રહે, એમ આ તત્વ એકરૂપ પડ્યું રહે છે, કાંઈ ફેરફાર વિનાનું છે, ફેરફાર વિનાનું રહે છે, એટલે એને કુટસ્થ કહી દેવામાં આવે છે. પણ એમ એ કુટસ્થ શબ્દ ન વાપરો, ધ્રુવ શબ્દ ન વાપરો, અપરિણામી શબ્દ ન વાપરો, કારણ પરમાત્મા એવો શબ્દ વાપરો. અને કાર્યનું પ્રયોજન છે ને, તારી શુદ્ધિના કાર્યનું તારે પ્રયોજન છે ને, તો એનું કારણ આ છે એમ સાથે જોડી દીધું છે. એટલે કાર્ય કારણથી પર હોવા છતાં એને કારણ એવું નામ આપ્યું છે. કાર્ય પરમાત્માનું આ કારણ છે. પંદરમી ગાથા જે લીધી છે એમાં એવું છે, પરમાગમ સાર તો એવું છે, ઘણા શાસ્ત્રોનો અંદર અનુસંધાન છે, રેફરન્સ મેળવવો પડે. કારણ શબ્દ પર્યાય જે લીધી છે એમાં પહેલા પેરેગ્રાફમાં કારણ શબ્દ પર્યાયનું વર્ણન છે, અને એ જ ગાથાની ટીકામાં બીજા પેરેગ્રાફમાં કાર્ય શબ્દ પર્યાયની વાત સાથે. અહીં સહજ શુભ નિશ્ચયથી ટીકાકાર મુનિરાજ બહુ બાજુઆ છે, નહીં તો ગાથામાં તો એટલો વિષય છે. ચાર ગતિની વાત લીધી છે, કે તિર્યંશ નારદ દેવ નર પર્યાય વૈભાવિત કયા, ચારે ગતિના જે પર્યાયો જીવ ધારણ કરે છે તે સમસ્ત ચારે ગતિ વૈભાવિક પર્યાય રહેલી પર્યાય છે. પર્યાય કર્મોપાધિ વર્જિત તે સ્વાભાવિક ભાખ્યા, અને જે આ તો કર્મની ઉપાધિ સહિતના ચારે પર્યાય છે, ચારે ગતિના ચારે નામ કર્મ છે, ગતિ કર્મ છે, એ સ્વાભાવિક પર્યાય વૈભાવિક પર્યાય છે. અને જે પર્યાયો કર્મ ઉપાધિ વર્જિત છે જેમાં કર્મની ઉપાધિનો સંબંધ છૂટી ગયો છે, તે પર્યાયોને સ્વાભાવિક પાછા છે ભગવાનને. આ આમાંથી કારણ સુખ પર્યાય ને કાર્ય સુખ પર્યાય કાઢી છે ટીકાકારે. કેટલા ઊંડા ગયા છે એ તો ચાર ગતિના પર્યાય ની તો સ્થૂળ વાત છે, છતાં ગયા છે કારણ સુખ પર્યાય ની ઊંડાઈમાં ગયા છે. પહેલા એ વિષય થાપીને પછી કાર્ય સુખ પર્યાય ને થાય છે. સૂત્રની અંદર પહેલા વાત વૈભાવિક પર્યાયની લીધી છે. નર નારાય તિરય સુરા પજ્જા તે વિભાવ મુદી ભણીદા એમ પહેલું સૂત્રમાં પહેલી લીધી છે. કમ્મોપાધિ વિવજ્જીય પજ્જયા પજા તે સહાવ મુદી ભણીદા એ બીજું પદ છે, એને અહીંયા ટીકામાં પહેલા એ વાત લઈ લીધી છે. બીજા પદની વાત પહેલા લીધી છે કે અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા અને શુદ્ધ એવા સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર અને સહજ પરમ વિતરાગ સુખાત્મક શુદ્ધ અંત તત્વ સ્વરૂપ જે સ્વભાવ અનંત ચતુષ્ટયનું સ્વરૂપ, સ્વભાવનું સ્વરૂપ એટલે અનંત ચતુષ્ટયનું સ્વરૂપ, તેની સાથેની જે પૂજિત પંચમ ભાવ પરિણતિ આ કારણ શુદ્ધ પર્યાય લીધી, સ્વભાવ પર્યાય લીધી. સ્વભાવ પર્યાયના બે ભેદ, એક ક્ષણિક અને એક ત્રિકાળી. આ સ્વભાવ પર્યાયમાંથી આ કાઢ્યું છે. સ્વભાવ પર્યાયમાંથી બે ભેદ કાઢ્યા. પહેલી સ્વભાવ પર્યાયની વાત લીધી
બરોબર,
અને એ સ્વભાવ પર્યાયમાં પહેલા ત્રિકાળી પર્યાયની વાત લીધી અને પછી ક્ષણિક પર્યાયની કાર્યશુદ્ધ પર્યાયની વાત કરશે. કેટલે ઊંડે ગયા છે એવા સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખાત્મક જે શુદ્ધ અંત તત્વ સ્વરૂપ, જે સ્વભાવ, જે અનંત ચતુષ્ટયનું સ્વરૂપ, તેની સાથેની, તેની સાથે જડાયેલી ત્રિકાળ રહેનારી પૂજિત ભગવાન કર્યું છે એ ભાવનું બહુમાન કર્યું છે. વર્તમાન જોઈને, વર્તમાન જોઈને એનું બહુમાન કર્યું છે. આશ્રય વર્તમાનમાં થાય છે ને, આશ્રય ક્યાં ત્રિકાળમાં થાય છે, વર્તમાન આશ્રય થાય છે. સાથેની જે પૂજિત પંચમ ભાવ પરિણતિ તે જ કારણ શુદ્ધ પર્યાય છે એવો અર્થ છે. આ સ્વાભાવિક પર્યાય લીધી. અને સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા શુદ્ધ સદભૂત વ્યવહારથી કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ અને કેવળ શક્તિયુક્ત ફળરૂપ જે અનંત ચતુષ્ટય મોક્ષ દશા ફળરૂપ એ અનંત ચતુષ્ટયની સાથેની તન્મયપણે ભરેલી જે પરમોત્કૃષ્ટ શારીરિક ભાવની શુદ્ધ પરિણતિ તે જ કાર્ય શુદ્ધ પર્યાય છે. એને અહીંયા કાર્ય શુદ્ધ પર્યાય કહેવામાં આવી છે. હવે વિષય છે અહીંયા નિયમ સાર ત્રિકાળી શુદ્ધાત્માને મુખ્ય કરવાનો, પણ અહીંયા કારણ પર્યાય ને કારણ પરમાત્માની વાતો કારણ 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 કરીને સાથે બતાવવામાં આવી છે. કારણની વિશેષતાથી અહીંયા ત્રિકાળી પરમાત્માને બતાવે છે. કારણની વિશેષતાથી અહીંયા કાર્યકારણ રહિત તત્વને બતાવવામાં આવે છે. કેમ કે કોઈ સાંખ્યમાં જવાની ભૂલ કરે નહીં તો સાંખ્યવાળા તો એમ જ કહે સમયસારનો કેટલો ભાગ અને નિયમસાર જેવું શાસ્ત્ર હાથમાં આવે. આ તો અમે કહી છીએ જ તમે કયો છો, સરવાળે આપણે બે એક છીએ એમ કે. સરવાળે તો તમારે છેવટે તો અહીંયા આવવું પડ્યું, જ્યાં જે પકડીને અમે બેસી ગયા છીએ ત્યાં તમે આવો છો સરવાળે, માટે અમે સાચા છીએ અને તમે થોડાક ખાતા છો કે અહીં તો આવો છો. એમ નથી ત્યાં તો આ સર્વથા છૂટી જાય પર્યાયનું પડખું એ પ્રકાર આવે છે, તેથી તેને ગ્રહિત મિથ્યાત્વમાં લઈ જવામાં આવે છે. એ આખો પંથ ગ્રહિત મિથ્યાત્વ.
ત્રિકાળી
વર્તમાન છે એટલે, અને પ્રત્યેક ત્રિકાળીના પ્રત્યેક વર્તમાનમાં એનું વર્તમાન એને એને એનું 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 એ જ વર્તમાન હોવાથી એ પર્યાય પણ ત્રિકાળી છે એમ લીધું. શું છે કે અહીંયા શુદ્ધતા છે એ વર્તમાન ના આશ્રયથી થાય છે, એટલે કારણ તો ખરેખર વર્તમાન પડે છે. વસ્તુ ઉત્રિકાળી છે, સ્વભાવ ત્રિકાળી છે, પણ કારણ વર્તમાન પડે છે, એટલે એ વર્તમાનને જુદું પડ્યું. એ જુદું પડ્યું એટલે એને પર્યાય કહી દીધી, ત્રિકાળીનો ભેદ ગણીને એને પર્યાય કીધી છે. આમ પર્યાય નથી એ, પણ ત્રિકાળીનો ભેદ ગણીને પર્યાય કીધી છે. અને ત્યાં વ્યાખ્યા પણ કરી છે કે પર્યાયની વ્યાખ્યા શું, કે પરિસમંતાદ ભેદમ એતિ પર્યાય. ટીકાકારની રાજે ટીકાની અંદર એ વિશે સ્પષ્ટ પણ કર્યો છે કે જે ભેદને પ્રાપ્ત થાય તેને પર્યાય કહીએ. અહીંયા ત્રિકાળીનો આ ભેદ ભેદ હોવાથી એને પર્યાય કહીએ છીએ. એ એટલી વાત છે, ઓલી ઉત્પાદ થાય ને વ્યય થાય તે પર્યાયની વાત અહીંયા લેવી પરિપૂર્ણ પરમાત્મા અત્યારે જ છું એમ એના વર્તમાનને પકડશે ને, તો વસ્તુ તો ત્રિકાળી છે. વસ્તુ ક્યાં વર્તમાન પૂરતી છે, છતાં કારણ તો વર્તમાન જ થાય છે. એ વાત ઉપસાવવા માટે એને ભેદમાં નાખીને પર્યાય સુધી લઈ ગયા. ગંભીરતાથી ટીકાળે એ આવો બધો તત્વનો ઉપદેશ અસિતારા સમાજ આયા પહોંચે એટલે ફળાક અંદરમાં એનો લાઈટ થાય એમ છે. ઘરે આ તો બીજી જગ્યાએ જ પ્રવેશ થઈ ગયો. આ કારણ પરમાત્મા આખો શુદ્ધ આત્મા અત્યારે આત્મા આવ્યો એ તો ત્યાં સુધી ગુરુદેવે કહ્યું કે આ જ વર્તમાનના વર્તમાન આશ્રયથી કેવળ જ્ઞાન ફાટે છે. કેવળ જ્ઞાન ક્યાંથી ફાટ્યું, કે આ જ વર્તમાનના વર્તમાન આશ્રયથી કેવળ જ્ઞાન ફાટ્યું. જેનું વર્તમાન આવું શક્તિ સંપન્ન છે એનું ત્રિકાળી કેટલું શક્તિ સંપન્ન, એમ કરીને એની શક્તિનો અંદાજ મુકાયો છે. એટલી બધી વાત બહુ સૂક્ષ્મ ભાવોથી આવ્યા છે. નિયમસારના જે પ્રવચનો આવ્યા છે એ બહુ સૂક્ષ્મ ભાવો છે. આ તો કપી થઈ ગઈ કે નહીં આવ્યા, અમારે બધા શું થઈ ગયું છે ગુજરાત. આ બધા પ્રવચનો તો એક આપણી સંપત્તિ છે સમાજ.
જય હો સનાતન દિગંબરા જય સાર મનો જય હો.